તારીખ 16/4/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 151.
કરે છે એ પોતાના આત્માને જૂઠી અવિદ્યાના ગુનો જોડે છે. સફળ જગત ચરિત્ર જૂઠું ગયું છે એ મોંથી જાણતો નથી. શું કહે, જગતમાં જે પ્રકાર ચાલી રહ્યો છે, વર્તી રહ્યો છે, જીવોને ખબર નથી કે પોતે જ્યાં સુખ જાણીને માફ કરે છે, રસ લે છે, મનને સારું લાગે છે એવા પ્રસંગમાં ઠીક લાગે છે એટલે મોહ કરે છે, મોહ કરે છે એટલે ઠીક લાગે છે. એ ખરેખર ત્યાં દુઃખી થતો હોવા છતાં સુખી થતો હોવાનો અનુભવ કરે છે. વાસ્તવિકપણે દુઃખી થતો હોવા છતાં સુખી થવાનો અનુભવ કરે છે. અજ્ઞાનથી પોતે પોતા વડે ઠગાય છે. ખરેખર આત્માને શાંતિ કે સુખ ઉપજતું હોય અને તૃપ્તિ થતી હોય તો ત્યાં એને કાંઈક મળે છે, શાંતિ મળે છે, સુખ મળે છે. પણ અતૃપ્તિ મળે છે, આકુલતા મળે છે અને છતાં એમાં સુખની કલ્પના કરે છે. તે જૂઠી અવિદ્યા એટલે જૂઠા અજ્ઞાનથી કાલ્પનિક વિનોદ વડે, કલ્પનાના સુખ વડે ઠગે છે. જેમ નાના બાળકને કે જો હું તને ફસાવું છું એમ કરીને ખડખડ હશે, હસવાનું કારણ હોતું નથી. કારણ વગર જ એક ફાલતુ ચેષ્ટા હોય છે. એવું અહીંયા ખરેખર સુખનું, શાંતિનું કોઈ કારણ, આનંદનું કોઈ કારણ નહીં હોવા છતાં એવી એક કલ્પના કરવામાં આવે છે. વસ્તુ સ્વરૂપના પરિણામથી જોવામાં આવે તો જીવ અને અજીવને તદ્દન ભિન્નતા છે. જગતની અંદર જેટલા સુખના કારણો, સુખના સાધનો, સુખના પ્રસંગો જે કાંઈ છે તે આખા જગતનું ચારિત્ર જૂઠું જ બન્યું છે એમ કહેવાય. સર્વત્ર એક વચનમાં આખું જગત આવરી લીધું છે. સકળ જગત ચરિત્ર જૂઠું જ બન્યું છે. કોઈ એમ કહે કે અમે સારા કપડાં પહેરીએ તેથી અમને સુખ થાય, કોઈ એમ કહે કે અમે કોઈ સારા હીરા રત્ન જડિત દાગીના પહેરીએ તો સુખ થાય, કહે છે કે એ બધી કલ્પના માત્ર છે. આખું જગતનું ચરિત્ર જૂઠું જ બન્યું છે, એ બધું જૂઠે જૂઠ છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં કહેવાતા સુખી અથવા પોતાને સુખનો અનુભવ કરતા દેખાતા જીવો એ વખતે હોશ ઉત્સાહમાં દેખાય છે ને, સુખમાં દેખાય છે, એ જ્ઞાનીની નજરમાં દુઃખી દેખાય છે. નજરનો ફેર છે, એને દુઃખી જોવે છે કે આનાથી આ સુખ માને છે, કલ્પના માત્ર સુખની કરે છે. આ વખતે પણ દુઃખી છે અને આના ફળમાં પણ એ દુઃખી છે. ત્યાં એવા સુખના, માનેલા સુખના પ્રસંગમાં જીવ જે કંઈ પ્રકારે રસ લે છે એક એને ખરેખર ઝેર ચડે છે ને ખબર પડતી નથી. એના જેવી વાત ઊંઘમાં કોઈ ઝેરી પ્રાણી કરડી જાય ત્યારે ઝેર ચડે ને ખબર ન પડે, પણ જ્યારે વેદના શરૂ થાય ત્યારે ખબર પડે. એમ એવા હોશના પ્રસંગમાં જ્યારે જીવને ઝેર ચડે છે એની ખબર રહેતી નથી, પાછળથી એની ખબર પડે છે, એનું ફળ આવે છે. જગતમાં કોઈ સુખી હોય તો મુનિ છે, બીજું કોઈ સુખી નથી. અનંત સુખી મુનિ વિકરા એક જ સુખી છે. રાજા શિષ્યાઓ સગવડતા વાળાઓ પૈસા વાળાઓ માન વાળાઓ પદવી વાળાઓ અધિકાર વાળાઓ બધા પૂરી ઉપાધિથી ઘેરાયેલા દુઃખના ડુંગરામાં ઉપાધિના ડુંગરામાં દટાયેલા વાસ્તવિકતા તપાસવી પડશે. આપણે પણ ક્યાંક તો છીએ, ભલે ઓછા વધતા પ્રમાણમાં પણ ક્યાંક તો છીએ, તો ત્યાં દુઃખ કેટલું છે તો વિચારવા જોઈએ. કેમ કે જેને બહારમાંથી સુખ લેવું છે એને જગતના અનેક પદાર્થોને પોતાની ઈચ્છાને અનુકૂળ પરિણમાવવા છે. બરાબર છે, આ તો વાસ્તવિકતા છે, આમાં કઈ દલીલ ચાલે એવું છે. હવે અનેક પદાર્થોને અસંખ્ય પરમાણુ અનેક પરમાણુ અનેક જીવોને પોતાની ઈચ્છા અનુસાર પરિણમાવવા એ વાત કેટલી શક્ય છે? એ ઈચ્છા અનુસાર પરિણમતા નથી એની ઉપાધિ એને આવ્યા વિના. આમ ચાલવા જોઈએ એમ ચાલતા નથી, આમ ચાલવા જોઈએ એમ ચાલતા નથી. નજીકમાંથી લઈએ, પરિવારમાંથી લઈએ, સગા સંબંધમાંથી લઈએ, મિત્રો સમાજમાંથી, પોતાના સમાજમાંથી, આ જીવની ઈચ્છાને અનુકૂળ કેટલા ચાલે છે? કાગળ પેન્સિલ બેસી જાય, અનુકૂળ ચાલે ત્યારે કેટલા ચાલે છે એનો હિસાબ કિતાબ મૂકવો. જયારે અનુકૂળ ચાલે છે ત્યારે મૂકવો, એટલે ખ્યાલ આવી જશે કે કેટલા અનુકૂળ ચાલે છે. અને અનુકૂળ ચાલતા દેખાય ને ત્યારે હિસાબ મૂકવો આપણે. અને અનંત પરમાણુ માંથી કેટલા પરમાણુ ચાલે છે, આ શરીરના પરમાણુ બીજા શરીર સિદ્ધાંત કે કોઈને પૂરું પૂર્ણ હોતું નથી. પુણ્યની પૂર્ણતા નથી, પવિત્રતાની પૂર્ણતા છે, પુણ્યની પૂર્ણતા કોઈ નથી. એટલે અત્યારે તો જો કોઈ કાળ ઊંધો છે, પણ જેવી પુણ્યકાળ હતા ત્યારે પણ કોઈને પૂરું પૂરું પૂર્ણ નથી. અત્યારે તો એક સાંધેને કેર તૂટે એવું હોય છે, કેવું એક સાંધેને કેર તૂટે એવી પરિસ્થિતિ હોય છે. પણ સમસ્ત જગતની અંદર કોઈને પૂરું પૂર્ણ એટલે એને જે અધુરાસ લાગે છે એમાં કેટલી અધુરાસ લાગે છે કે એની ઈચ્છા પાસે તો અનુકૂળ લાગે છે, અનુકૂળ ચાલે છે. આ પરિસ્થિતિમાં જીવ પોતાની ઉપાધિનો વિચાર કરે, આ મને અનુકૂળ છે પણ ઉપાધિ છે. પ્રતિકૂળમાં તો ઉપાધિ સમજી શકે એવી વાત છે જીવ, કે પ્રતિકૂળતામાં અણગમો ઊભો થાય છે. પણ અધ્યાત્મના પ્રકરણમાં તો મને આ અનુકૂળ છે એ જીવની ઉપાધિ ભાવ છે. જ્ઞાતા દ્રષ્ટા નિરુપાધિ સ્વભાવી એવો જીવ, એને માત્ર જ્ઞાતાપણે રહેવું એ નિરુપાધિ ભાવ છે. અને આ અનુકૂળ છે એ કલ્પના થવી એને ઉપાધિ ભાવ છે. કેવી રીતે કરશે એ ઉપાધિ છે. એટલે જ્યાં ઉપાધિમાં સુખ મનાય છે એ સોજાને તંદુરસ્તી માનવા બરાબર છે. શરીરમાં સોજો આવે ત્યારે તંદુરસ્તી માનવા બરાબર છે. ભલે ને રોગ હોય પણ અમે તંદુરસ્તી માનીએ છીએ, માન પરિસ્થિતિ બગડવાની છે એમાંથી પરિસ્થિતિ સુધરવાની નથી. કોઈ એમ તો ભલે મુનિ ભલે જ્ઞાનીઓ અમને દુઃખી કે, ચાલો કોઈ એમ કહે ઉપેક્ષા કરે કે જ્ઞાનીઓ ભલે દુઃખી કે ભગવાને ભલે દુઃખી કે, જ્ઞાનીઓ કહે કે ભગવાન તો ખેત જ છે, અમે તો મજાના સુખી છીએ. ઠીક એ છે કે સોજાને તંદુરસ્તી માની છે, રોગ ને તંદુરસ્તી માની છે, એનું ફળ સારું આવવાનું એ પરિસ્થિતિ આપી એવી હદે પહોંચશે કે તને આ સમજાવવું ધ્યાનવું પડશે. બીજો ચોખ્ખો હિસાબ છે કે કોઈ પણ અનુકૂળ અથવા ઇષ્ટ માનેલા પદાર્થનો વિયોગ થાય છે ત્યારે માણસને દુઃખ થાય છે. કેમ કે પૈસા જાય છે ત્યારે દુઃખ થાય છે, પરિવારમાંથી કોઈ જાય છે ત્યારે દુઃખ થાય છે. એમાં એનું કારણ તપાસ શું કરવા છે? કોઈને થાય તો થાય છે, બીજાની એ પરિસ્થિતિ ઉપર દુઃખ થાય છે, પોતાને થાય છે એનું કારણ પોતે તપાસે. મને શા માટે છે કે એના સંયોગમાં જે આ મને ઠીક છે, આ છે તો મને ઠીક છે, એની હયાતી મનની જે વિકાસ સ્થિતિ છે, સચેત્ય છે પદાર્થ, એ ત્યારે ઝેર ખાધું છે. રસ જે લીધો છે ત્યારે તો ઝેર ખાધું છે, પણ ત્યારે મીઠાશની કલ્પનામાં એને કડવાશ નહોતી દેખાતી. આ છે તો ઠીક છે એના વિયોગમાં એને એના જ પ્રમાણમાં દુઃખ ઉત્પન્ન થયા વિના રહેવાનું જ નથી. જે સંયોગથી સુખની મીઠાશ લીધી છે એ જ સંયોગનો વિયોગ નિશ્ચિત છે અને એનું દુઃખ પણ નિશ્ચિત છે. આ જે હકીકત છે, આ જે સત્ય છે, એને દૂર કરી શકાય નથી. જ્ઞાન દ્રષ્ટિ સિવાય, અનુભવમાં આવ્યા સિવાય બીજી કોઈ રીતે દૂર કરી શકાય એવું નથી. પોતાની રીતે તો દૂર કરી શકાય એવું છે કે મારે સુખ જોઈએ આવું, પણ મારે એથી સંયોગનું સુખ જોઈએ પણ વિયોગનું દુઃખ ન જોઈએ એમ કોઈ કહે તો એમ નહીં ચાલે. સિવાય કે સંયોગમાં પણ કે વિયોગમાં પણ તું એક જ જ્ઞાન દ્રષ્ટિએ રહી શકે તો બીજો કોઈ એનો ઉપાય નથી. લૌકિક માર્ગે એનો કોઈ ઉપાય નથી, અલૌકિક પારમાર્થિક માર્ગે એનો એકમાત્ર ઉપાય છે, બીજો કોઈ એનો ઉપાય નથી. એટલે જે પરભાવને મનોહર જાણી મોહ કરે છે, હર્ષ કરે છે, રસ લીધે છે, તે જ કાળે પોતાના આત્માને ખગે છે અને આ રીતે આખું જગતનું જે ચરિત્ર ચાલે છે, જગતના જીવો જે પરિણમે છે, એ જૂઠું જ બન્યું છે એની સમજણ જીવને મોહને લઈને થતી નથી. એ સમજવું જે છે, એ પ્રકારની જે સમજણ છે, જ્ઞાન દ્રષ્ટિથી જે જોવાની પદ્ધતિ છે, એ કેમ નથી જીવને તે મોહને લીધે નથી, એની કલ્પનાને લીધે નથી. જો સ્વરસ સેવન કરે તો પર પ્રીતિની રીતિ રંચ પણ ન ધારે. એક વખત પણ જો આત્મા પોતાના સ્વરૂપના અમૃત રસનું સેવન કરે, શાંત નિરાકુળ રસનું સેવન કરે, અનુભવ કરે, તો પર પ્રીતિની રીતિ, પર પદાર્થની પ્રીતિ કરવી, પર પદાર્થ પ્રત્યે પ્રીતિ કરવી, મોહ કરવો, સુખ માનવું, એની રીતિ જરાય ન કરે. કેમ કે એમ કરવા જતાં એને પ્રત્યક્ષ દુઃખની ઉત્પત્તિ જોવામાં આવે છે. પરપ્રીતિ થતાં દુઃખ ઉત્પન્ન થાય છે, ઉપાધિ આકુરતા ઉત્પન્ન થાય છે, એ રીતે સમજાઈ જાય છે. અંદરમાં પોતાના અનાકુળ આનંદ શાંત રસની રીત પણ એને સમજાઈ જાય છે. સુખનો અને દુઃખનો અનુભવ બંને તાત્વિક રીતે એના સમજણમાં છે, તેથી તે ઉલટી રીતે પછી ધારણ કરતો નથી. પરપ્રીતિની રીતિ રંચ પણ ન ધારે, જરાય ન ધારે, ઈચ્છાએ કરીને હોશ કરીને, ઈચ્છાએ કરીને ન ધારે. એકવાર પ્રશ્ન ચાલુ થોડા વખત પહેલાથી ચક્રવર્તીઓને એમ બધાને વૈભવ ઘણો હોય છે, લોકો એમ સમજે છે. સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિએ છે અને બહારમાં સુખીએ છે, જ્ઞાની પણ છે અને બહારની અંદર બધા પ્રકારનું સુખ પણ છે. તો એમને સુખ છે ને, કે છે કે નહીં, યુદ્ધ કરે તો પણ એમને એવો બંધ ન થાય, આર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં તિરિંચ ને નરક ગતિનો બંધ પડે એવો બંધ એમને પડે, એટલી સગવડતા કરતા જોવામાં આવે છે. એ દ્રષ્ટિથી એમને જોવા જેવા નથી, એ દ્રષ્ટિથી એમની ભૂલમણી થાય એ આવી પડેલી વાત છે. જેમ કોઈ ઉત્સર્ગ પરિષદ આવી પડે છે, કોઈ એના માટે પ્રયત્ન કરે છે? ઉત્સર્ગ પરિષદ આવી પડે છે ને એ વેદવો પડે છે, એમાં પુણ્યનો ઉદય આવી પડેલો અનુકૂળતાની દ્રષ્ટિએ વેદતા નથી, પણ જેમ તેમ કરીને પૂરું કરવાની દ્રષ્ટિએ વેદે એમ છે. બહુ સારો દ્રષ્ટિકોણ છે એમનો. અંતરંગ દ્રષ્ટિકોણ શું છે? અનુકૂળતા જ્ઞાની નહીં થઈ તો એનો અંતરંગ દ્રષ્ટિકોણ શું છે? કે આવી પડેલી વાત છે, જોઈએ છે એ વાત નથી, પણ માથે આવી પડેલું છે એ જેમ તેમ પૂરું કરવાની. અંદરમાં તો એમને પોતાનું સ્વરૂપ સાધવું છે કે એકમાત્ર ધ્યેય છે ને એકમાત્ર કામ છે, બીજું કોઈ ધ્યેય કે બીજું કોઈ કામ છે. જગતના જીવોને સંયોગોની પ્રાપ્તિ કરવી, સંયોગોની જાળવણી કરવી, સંયોગોમાં વૃદ્ધિ કરવી એ એકમાત્ર ધ્યેય છે. અને મોક્ષ માર્ગે ચડેલા જીવને, ધર્માત્માને એક આત્મહિત પરિપૂર્ણ શુદ્ધ થવું એ એક જ જીવ છે. આત્મકાર્ય કરવું અને એમાં પૂર્ણ થવું એ એક જ ધ્યેય છે. બેના ધ્યેયમાં મોટો ફેર છે, એટલે બંનેના પરિણમનની ચાલની અંદર મોટો ફેર છે. એવી ચાહના અજ્ઞાની અજ્ઞાન પણ એ કરે છે, ત્યારે એ ચાહના કરે છે એની પણ ખરેખર ઝેર થાય નહીં છે. પરિણામ ઉપર કંટ્રોલ નથી થયું, એટલે એને મિથ્યા દ્રષ્ટિકોણ મટાડીને સમ્યક દ્રષ્ટિકોણ કેમ થાય એ રસ્તો પકડવો. મિથ્યા દ્રષ્ટિ રહીને એ પરિણામ ઉપર નિયમન કરી શકશે એમ નહીં બની શકે. કેમ કે જાગૃતિ, જ્ઞાનની જાગૃતિ તો તે છે કે હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું, એ જ્ઞાનની જાગૃતિ છે. બીજા પરિણામને આવવા ન દઉં એવી જાગૃતિ કે પરિણામ ન બીજા આવે એવું જોતું. કેમ કે પૂર્વકર્મનો ઉદય છે ને એની સાથે જોડાયા પછી તો એને ખબર પડે છે કે મને આ પરિણામ થયા. પરિણામ થયા પહેલાં ખબર નથી પડતી, થઈ ગયા પછી અસંખ્ય સમયનો ઉપયોગ છે, અસંખ્ય સમયે ખબર પડે છે કર્મસ્થળ એવી રીતે છે ને કે સમય સમય. એટલે આ પરિણામને ન આવવા દઉં એ મિથ્યા દ્રષ્ટિ નહીં કરી શકે. એવી જાગૃતિ થઈ શકતી નથી કે રહી શકતી નથી કે હોઈ શકતી પણ નથી. પણ જે જીવ હું જ્ઞાન માત્ર છું એમ જાગૃત છે એની સહેજ બીજા પરિણામ રોકાઈ જાય, અથવા થાય તો અરસ પણ એવું પણ થાય. પૂર્વકર્મને લઈને અશક્તિને વશ જોડાણ થાય પૂર્વકર્મના ઉદયમાં તો અરસ પણ એમ જાગૃત. કારણ કે સમ્ય જ્ઞાન એવું જ એક એવું જ્ઞાન છે કે જેને કષાય ઉપર એક કંટ્રોલિંગ વાલ મૂકી દીધો છે, મર્યાદિત થઈ ગયા છે. એના કષાય મારી અનંતાનું મંદિર તો ગયો, પણ બાકીની પણ જે ત્રણ જાત રહી એમાં કંટ્રોલ છે, જાગૃતિ કે જો સ્વરસ સેવન કરે, પોતાના સ્વરૂપનું અનુભવન કરે, શાંત રસનું, આત્મરસનું, ચૈતન્ય અમૃત રસનું સેવન કરે તો પરપ્રીતિની રીતિ અમૃત પીએ ઝેર પીવા કેમ જાય, થોડું પીએ જ નહીં તે રંજ પણ ન કરે, રંજ પણ ન થાય. કોઈ એમ કહે કે આ ઝેર છે, ચાખવું હોય તો ચાખજો, ખાવા જેવું તો નથી, ચાખે ખરો, કેવું કશે ચાખવું તો લઈ જાય. ઝેરના પારખા અને અનંત મહિમા ભંડારને જ્ઞાન ચેતનામાં પોતાપણે પોતારૂપ અનુભવે. પરપ્રીતિની રીતિ તો નધારે, પણ અનંત મહિમા ભંડારને પોતાનું નિજ સ્વરૂપ જે અનંત મહિમાનો ભંડાર છે, જેનો મહિમા તોડ્યો તોડી શકાય એવો નથી. એક બાજુ મારો આત્મા છે, એક પલ્લામાં ત્રાજવાના, એક પલ્લામાં મારો આત્મા છે, બીજા પલ્લામાં આખું જગત છે. મારું પલ્લું બેસી જાય છે, પેલું તો ઉડી જાય છે. આખું જગત જેના ઉપર બેઠું છે એ પલ્લું છે, ઉડાડી મૂક્યું છે. એટલો પોતાના અનંત મહિમાના ભંડારનો મહિમા છે પોતાના. અનંત મહિમા ભંડારને આમ કહે છે, ભગવાનથી કોઈ ઊંચું નથી જેને જે ભગવાનની મહિમા છે. ગણપતિને ઓળખાય તો બીજી વાત છે, પણ જેને જે ભગવાનની મહિમા છે ભગવાનથી કોઈ જગતમાં ઊંચું નથી. પણ આ તો નિજ ભગવાનની જ વાત છે, એનાથી કોને ઊંચું ગણવાનું જોઈએ. પોતે જ સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે, સિદ્ધની મૂર્તિની અંદરમાં પોતે એનું વજન કેટલું, એની પાસે કોઈનું વજન આવવાનો પ્રશ્ન રહેતો. એવા અનંત મહિમા ભંડારને જ્ઞાન ચેતનામાં પોતાપણે અનુભવે. જ્ઞાન ચેતનામાં જ્ઞાનથી, પોતાના નિજ જ્ઞાનથી અનંત મહિમા ભંડારને નિજ સ્વરૂપે અનુભવે, પોતા રૂપે અનુભવે, પોતાપણે અનુભવે. અને જે જે ઉપયોગ થયો છે તે હું છું એવો નિશ્ચય ભાવનામાં કરે તો તે કરે નહીં કરે. આ મોક્ષ માર્ગનો પ્રેક્ટિકલ છે. મોક્ષ માર્ગી જીવને પરિણમનનો પ્રયોગ શું ચાલે છે, બહુ જ ટૂંકી ભાષામાં અને છતાં સચોટ વાત મૂકી છે એકદમ. આ જે ઉપયોગ ઉઠે છે બધું જ્ઞાનમય પડે છે. જે ઉપયોગ ઉઠે છે જ્ઞાન પોતાને વેગતું ઉત્પન્ન થાય છે, પોતાને વેગતું ઉત્પન્ન થાય છે, પોતાને અનુભવતું ઉત્પન્ન થાય છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા. જે ઉપયોગ ઉઠે છે તે હું છું, હું છું એટલે સ્વ કમાઈ એમાં. એવો નિશ્ચય ભાવનામાં કરે એટલે એવો નિશ્ચય, એવું દ્રઢપણું એકાગ્રતાથી કરે તો તે જીવ કરે ને કરે. આમાં નહીં કરવાનું ક્યાં એ કારણ રહેતું, તે કરે ને કરે, તે તરતો જ છે. એ સમયે સમયે જીવ તરતો જ છે, એ તરતો જીવ કરી જ ગયો છે, એ કરતો છે. એ બુદ્ધો જેને તરતા આવડે છે, તરતો તરતો જે કિનારા નજીક આવે છે મોજ કે પાણીમાં પણ, એમાં પ્રશ્ન શું કે હવે એ પાણીમાં કેમ છે, એ તો તરે છે. એને તરતા આવડે છે, પાણીમાં જે તરે છે અને તરીને કિનારા બાજુ આનંદથી આવતો જાય છે, તો પાણીમાં કેમ છે એ કઈ પ્રશ્ન છે, એ તો તરતો છે. તરતો છે ને તરી તરી ગયેલો જેને જોવામાં આવે છે. હા, એક વાત બહુ સારું કીધું છે, એકદમ મોક્ષ માર્ગી જીવનું પરિણમન અધ્યક્ષ શું છે એ વાત કીધી છે, કે જે ઉપયોગ ઉઠે છે તે હું છું. જ્ઞાનમય પણ જે જીવન છે, સ્વસંવેદનમય પણ જે પરિણમન છે એનો અહીંયા ચિતાર છે. એક જ વાક્યની અંદર આખી વાત મૂકી દીધી છે. એમનું પોતાનું સામર્થ્ય, અનુભવનું સામર્થ્ય, ધનારનું, કે જે જે ઉપયોગ થાય છે તે હું છું એવો નિશ્ચય ભાવનામાં કરે તો તે કરે ને કરે, એ નહીં કરવાનો પ્રશ્ન રહેતો એ ક્યાંય બંધાતો નથી. પોતાના ઉપયોગમાં, પોતાના સ્વરૂપમાં, પોતાપણું અનુભવમાં દ્રઢ થાય છે, વિજ્ઞાન ઘનપણે થતો જાય છે આત્મા, એ કરે ને કરે. અમૃતચંદ્રાચાર્યની એવી ભાષા, આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે, ઘનિષ્ઠ પરિણમન થતું જાય છે, તે કરે ને કરે જ. અનાદિનો વિચાર કરે, અનાદિથી પરમા પોતાને જાણી દુઃખ થયું છે આ વિચાર કરવો, અને સાથે સાથે એના ભૂતકાળનો એ વિચાર કરે. અનાદિ ભૂતકાળવાની ચાલી ગયેલો ભાવ છે કે અનાદિનો વિચાર કરે તો અનાદિથી આ જીવે પણ એક જ કાર્ય કર્યું છે. જે તે અન્ય પદાર્થો સંયોગમાં આવ્યા, પર પદાર્થોનો સંયોગ થયો, એમાં પોતાને જાણીને દુઃખ થયું છે. એ પદાર્થ એના ન તો કદી થયા છે, ન તો કદી થવાના છે. ભૂતકાળનો વિચાર કરે, કયો પદાર્થ પોતાનો થયો છે અત્યારે? આ પહેલાના ભાવમાં કુટુંબ હતું એમાંથી કોણ અત્યારે છે? એવા અનંત કુટુંબો થયા એમાં કોણ છે? અનંત સંયોગો થયા બીજા એમાં કોણ છે? કયા પણ અનંત પદાર્થોમાં, અનંત કાળથી સચેત સચેત પદાર્થોમાં અનંત વાર તીવ્ર રસે કરીને ગમત વકર્યું, દુર્ગતિ પામ્યો, દુઃખી થયો, દુઃખ થયું, શું એ દુઃખ થયું એનું શું સાર્થક પડવું છે? અમે આટલું આટલું તમારા માટે કર્યું, હવે કઈ તમે અમારા માટે તો કરો એમ કે છે. તે પર પદાર્થ માટે અનંત દુઃખ થયું શું સાર્થક પડવું છે અત્યારે? હવે અત્યારે પર પદાર્થ માટે મમત્વ કરીને ગમે તેટલું કરે એનું ભવિષ્યમાં શું સાર્થકપણું રહેશે? જેમ એ અનંત કાળનું નિરર્થક ગયું એમ આ કાળનું પણ નિરર્થક થશે. એમ કહ્યું અનાદિનો વિચાર કરે, અનાદિથી પરમા પોતાને જાણી દુઃખ થયું. હવે શ્રી ગુરુએ એવો ઉપદેશ કયો છે તેને સત્ય કરીને માનતા શ્રદ્ધાથી મુક્તિનો નાશ થાય છે, માટે ધન્ય છે સદગુરુને કે જેમણે ભાવગર્ભમાંથી નીકળવાનો ઉપાય લીધા વચ્ચે ગુરુને પહેલે જ દિવસ શ્રી ગુરુ કરી રાખીએ એમના પ્રસાદ ગુરુએ માર્ગ સ્વરૂપ પામવાનો આ સુગમ રાહ છે, સંતોએ તે માર્ગને સુગમ કરી દીધો છે. પોતાનો ખ્યાલ છે, માર્ગ શોધવા માટે જે મહેનત કરી છે, દુર્ગમ માર્ગ આટલો સુગમ છે એ શ્રી શ્રી ગુરુના નિમિત્તે ખ્યાલમાં આવ્યું છે. હવે શ્રી ગુરુએ એવો ઉપદેશ કર્યો છે, એના ઉપર એક પદ છે, ભગવતી દાસ કહ્યું છે, ભૈયા જગવાસી તો ઉદાસી હવે તો જગત છો, એક છ મહિના ઉપદેશ મેરો માનું રહે. શ્રી ગુરુ કહે છે કે હે ભાઈ, હું પછી ભગવાન છે, ભૈયા જગવાસી હે જગતના વાસી ભૈયા, તું જગતથી ઉદાસ થઈને, જગતની ઉપેક્ષા કરીને, જગતની દરકાર છોડીને, જગત એટલે તારા શું યોગ્ય, જગત એટલે તારું જગત જે છે એ મર્યાદિત વેચ્યું છે કે એના ઉપર તારી દ્રષ્ટિ પડી છે, એમાં મમત્વ કર્યું છે, તેનાથી છ મહિના, એક છ મહિના ઉપદેશ મેળો માનો, એક છ મહિના જરા ખસી જતો, અમારે તને કહેતો પછી તો કહેવું નહીં પડે, એમ પહેલા છ મહિનાની વાત છે, પછી નહીં સમજાવવું પડે કે તારું હિત ક્યાં છે, તારું હિત ક્યાં છે તને સમજાવવું પડશે. પહેલા એક છ મહિના તારા તમામ સંયોગથી અને સાવધાનીના જેટલા સ્થાનનું સ્થળ છે એમાંથી સાવધાની ઉઠાવી લઈને એને ઉલ્લાસ થવું, એમ કે એ ઉપાધિથી અંદરથી ઉપયોગને નિવૃત્ત કરીને એ છ મહિના ઉપદેશ મેળો માનો, છ મહિના માટે મારી વાત સાંભળો. ઓર સંકલ્પ વિકલ્પ કે વિકાર છે, આ તો વધુ વધુ નિમિત્ત મારી છે, જ્ઞાન અને વિજ્ઞાન ઉઘાડવાળા જીવને તો છ મહિના પણ લાગતા નહીં. એ તો ઘણો મંદ હોય, જ્ઞાનમાં મંદ હોય, પ્રકાશમાં મંદ હોય, એને છ મહિના પડતા, બાકી જરાક પીજી વાળો છે એને તો સાવધાની સુખતાની અંદરમાં વિકાસ થતા વાર લાગતી. છ મહિના તો એ ઘણો ઢીલો હોય એની વાત છે, ઘણો અત્યંત મેક્સિમમ છે. ઓર સંકલ્પ વિકલ્પ કે વિકાર કરી, કેમ કે અત્યારે જે સમજણનો ઉઘાડ ને પુરુષાર્થનો ઉઘાડ છે એને માટે તો 15 મહિનો બચશે, એમ ગણો તો ખાલી એટલો જ ટાઈમ લેવાનો છે. આમ માણસ એમ કહે કે ભાઈ એને છોકરા ભણતા હોય તો કે 12 મહિને 1 મહિનાનું વેકેશન આપો, ચાલુ કામમાંથી નિવૃત્ત જોઈએ, ભણતરની ઉપાધિમાં નોકરી કરતો હોય સરકારી તો કે એને રજા આપો, 12 મહિને 1.5 મહિનાની રજા આપો, વેપારી વેપાર કરતો હોય તો મજૂરને રજા લેવી ગમતી નથી, કેમ કે એની રૂચિ એટલી બધી પડી છે કે 12 મહિના હોમાયેલો રહે છે. પણ છતાંય કોઈ લહેરી લાલા હોય છે કે એમ થાય છે ચાલો ઉનાળો છે હિલ સ્ટેશન ઉપર ચાલ્યા, 15 દિવસ કુટુંબ પરિવાર. હવે અહીંયા એમ કે છે કે તારા જગતમાંથી 15-20 મહિનાનું વેકેશન તો લે, એક વખત સુધી જાગતા જુદો પડીને એક આત્મહિત ખાતર બધી ઉપાધિ ક્ષેત્રથી દૂર જાય તો ઉપાધિ દૂર કરે નહીં, આ તકલીફ છે. મારમાં નિવૃત્તિ પણ ઉપાધિની બખોલમાં હલવાયેલું માથું હોય, માથું છૂટ છૂટું થાય નહીં, કામ શું કરે, માથામાં બધું ભર્યું હોય એ ઉપાધિમાંથી નિવૃત્ત થયા વિના, ઉદાસ થયા વિના, એની કિંમત કાઢી નાખ્યા વિના, છોડી દીધા વિના કોઈ રીતે એને ઉપદેશની અસર લાગે. ઓર સંકલ્પ વિકલ્પ કે વિકાર કરી, બેસી કે એકાંત મને એક ઠોર અનુરે, એક જગ્યાએ આવ, ઠોર એટલે સ્થાન, એક એવી જગ્યાએ આવ અંદરમાં કે તમામ પ્રકારના સંકલ્પ વિકલ્પ વિકાર કરીને એકાંત મને એક બાજુ બેઠ, જ્યાં તારું સ્વરૂપ છે, જ્યાં તારું જ્ઞાન છે. બીજું બધું તને ન સમજાય, પણ જ્ઞાન તો સમજાય એવી છે. ભલે અત્યારે તને સુખ નથી, શાંતિ નથી, પણ જ્ઞાન તો છે જય. અને એ જ્ઞાનમાં સુખનો સાગર ભરેલો, શાંતિનો સાગર ત્યાં છે. બેઠી કે એકાંત મને એક ઠોર આનુરે, તેરા ઘટ સરતા મેં તુમી હે કમલ તાકો, તું મધુકર હવે સુવાસ પહેતાનો. તારા ઘટમાં, અંદરમાં, તારા અંતરમાં એક શાંત જળની સરિતા છે, નદી, શાંત જળની નદી છે, તેમાં તું જ એક, તારું જ એક કમળ છે, અને એ કમળનો તું જ ભમરો છો, એ તું તારી સુવાસ થઈ ગયો. વધુ કરે છે ભમરો, તારી સુવાસને ઓળખીને તારામાંથી તારી સુવાસને તું કર. તારામાં શાંત રસની સરિતા છે, એમાં જ પરિણમન રૂપી કમળ છે, એનો જ ભ્રમર થઈને, એમાં જ એકાગ્ર થઈને તારી સુવાસને, શાંત સુવાસને તું ગ્રહણ. કેટલું વીર મૂર્તિમાં તો કેટલું લખ્યું. પ્રાપ્તિ નહે હે કછો એસો તું વિચારતું હૈ, કહી હવે હે પ્રાપ્તિ સ્વરૂપ નહીં જાણું રે. કવિ દ્વાર સમય સાલ નો 38 થી પ્રાપ્તિ નહે ન હૈ કશું એસો તું વિચારતું હોય, તને એમ લાગે છે, તું એમ વિચારે છો કે મને કાંઈ પ્રાપ્તિ નથી, હું શું કરું, મને કાંઈ પ્રાપ્તિ તો થઈ નથી, ધર્મની પ્રાપ્તિ તો મને, શાંતિની પ્રાપ્તિ તો થઈ નથી. પ્રાપ્તિ નહે હૈ કશું એસો તું વિચારતું હોય, શરીર હવે હે પ્રાપ્તિ, ત્યાં જ પ્રાપ્તિ થવાની જગ્યા સ્વરૂપ અહીં જાદુ રે. એવું તું સ્વરૂપ જાણ કે તારામાંથી તને તારી પ્રાપ્તિ થાય છે, જ્યાં પ્રાપ્તિ નથી થઈ એવું લાગે છે, ત્યાં જ પ્રાપ્તિ થવાની જગ્યા શક્તિ પકડાવે છે. હે કશું એસો તું વિચારતું હોય, શરીર હવે હે પ્રાપ્તિ, તે જ પ્રાપ્તિ છે. તારું હોવાપણું વિચાર તે જ પ્રાપ્તિ છે. તારું તારા હોવાપણાનું અવલોકન કર એ જ પ્રાપ્તિ છે, બીજી કોઈ પ્રાપ્તિ નથી. જ્ઞાન નહીં પડે તારી હૈયાતીનું અવલોકન કર એ જ તારી પ્રાપ્તિ છે, બીજી કોઈ પ્રાપ્તિ નથી. આથી જ પ્રાપ્તિ છે. એ સંતામાં તો કેટલું નાખે છે. આવો મેં શ્રી ગુરુએ કહ્યો છે, એવો ઉપદેશ શ્રી ગુરુએ કહ્યો છે, તેને સત્ય કરી માનતા, તેના ઉપર વિશ્વાસ મૂકતા, તેને સાચું માનતા, શ્રદ્ધાથી મુક્તિનો નાશ થાય છે. શ્રદ્ધાથી જ્યાં શ્રદ્ધા પ્રગટ કરે, પોતાના સ્વરૂપની શ્રદ્ધા થાય, ત્રણ લોકનો નાશ થયો. શ્રદ્ધા એ તો ત્રણ લોકનો નાશ થયો. દીનતા ચાલી જાય છે. નિજ સિદ્ધ પદની શ્રદ્ધા છે, એમાં શ્રદ્ધાએ ત્રણ લોકનો નાશ છે. શ્રદ્ધાએ કોઈ પ્રકારે દીનતા નથી. ચારિત્રની વાત નગણ્ય છે, ગણવા યોગ્ય નથી. નવ કુટી એ બધા પછાણો હોય તો ચારિત્ર અપેક્ષાય દ્રષ્ટિને શ્રદ્ધા એ બધું જ નવ કુટી છે. એ પોતાનો આત્મા શ્રદ્ધામાં છે, બાકી બધું નવ કુટી એ ત્યાગ છે. એવી કથા હોય. શ્રદ્ધાથી તો થાય છે, બહારમાં એમ જ કહેવાય છે. જેની જે શ્રદ્ધા હોય છે એ એનો આત્મા ગણવામાં આવે. જ્યાં જેને શ્રદ્ધા છે તે તેને સુખ મળવાનું ઠેકાણું છે અને તે તેનો આત્મા છે. સુખ તો આત્મામાંથી મળે છે ને, ઊંધાઈમાં એમ જ છે. જ્યાં એને સુખનું ઠેકાણું કલ્પ્યું છે, નિશ્ચય કર્યો છે, એ જ એનો આત્મા છે, એ એનું સર્વસ્વ છે. શ્રી ગુરુએ એવો ઉપદેશ કર્યો છે, તેને સત્ય કરીને માનતા, સત્ય કરીને માનતા એટલે વિશ્વાસથી, વિશ્વાસ લાવીને શ્રદ્ધા કરે. તર્ક કુતર્ક કરીને અટકે નહીં, તર્ક કુતર્ક કરીને અટકે નહીં. વિચારણાની પદ્ધતિ સવળી કઈ છે કે નિર્ણયની દિશામાં પ્રયત્ન કરે. જે કાંઈ શાસ્ત્ર વચન, સત્પુરુષના વચન એને સત્ય માનીને નિર્ણયની દિશામાં પ્રયત્ન કરે તો ઠેકાણી વાત આવે. તર્ક કુતર્ક વિતર્ક કર્યા કરે કોઈ દિવસ એ વાત એને પડલે પડે. શંકા કરે તો શું કહેવાનું, ક્યાંય ચાલે જાય. જળ સાથે એકત્વ માનીને તો દુઃખી થઈ રહ્યો છું, તે એકત્વની માન્યતા પણ તારા મૂળ સ્વરૂપમાં નથી. મૂળ સ્વરૂપની શ્રદ્ધા કરવાની છે. ત્યાર સુધીમાં જે કાંઈ કર્યું એમાં વિકટો માનીને દુઃખી થયા સિવાય બીજું કાંઈ કર્યું નથી. અને એવી વિકટોની માન્યતાના એક જ કારણે તારું અનંતકાળનું પરિભ્રમણ થાય. તો જે ધરી છે પરિભ્રમણની, જે ધરી છે એ એકત્વની માન્યતા છે. અને એ ધરી છે પણ તારા મૂળ સ્વરૂપમાં તો નથી, એના અભાવ સ્વભાવે છે. અને આ જે શુભાશુભ ભાવો થઈ રહ્યા છે તે પણ તારું સ્વરૂપ નથી. આ જ્ઞાની અનુભવી પુરુષોનો નિર્ણય છે આત્માના સત્ય સ્વરૂપને વિશે. આ જ્ઞાની અને અનુભવી પુરુષોનો નિર્ણય છે. તું આ નિર્ણયની દિશામાં પ્રયત્ન કર. મતિને વ્યવસ્થિત કર્યા વિના આ શબ્દો, મતિને વ્યવસ્થિત કર્યા વિના ગમે તેવા તર્કો ઉઠાવ્યા કરીશ તો પાર નહીં આવે. શંકા કરવી તો એક બાજુ રહી છે, પણ મતિને વ્યવસ્થિત કર્યા વિના તમે તર્ક ઉઠશે. એક વાર મતિને વ્યવસ્થિત કર. આ શું કરવું? માર્મિક વિષય તો મારે મારું હિત કેમ થાય એટલું જ જોવું. મારો મતલબ, મારું પ્રયોજન, મારું હિત થાય એટલી જ વાત. આ સિવાય આડેવડી વાત મારે ક્યાંય પડ્યું નથી. એને તક વિતર્ક ઓછાવું પડશે કે શંકા કુશંકા એને ઓછી મતિને વ્યવસ્થિત કરે છે. સારા હિતના માર્ગને માટે, સારા હિતના ધ્યેયને માટે, હિતના લક્ષ્ય મતિને વ્યવસ્થિત કરે. મતિને વ્યવસ્થિત કર્યા વિના તું ગમે એટલો ઉઘાડ વાળો રહી તક વિકટમાં જાય નહીં. માર્ગદર્શન છે બહુ સુંદર અને પાર નહીં આવે. આસ્થાનો વિષયનો દરિયા જેવો બળો છે, સમુદ્ર જેવો પાર નહીં આવે. માટે તારું મૂળ સ્વરૂપ જે નિરાલંબ, નિરપેક્ષ, નિર્વિકાર તારું જે સ્વરૂપ છે એની, એના નિર્ણયની દિશામાં તું પ્રયત્ન કર. એ એક જ તારા હિતનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. એટલે વર્તમાન તારે તારે જેટલું કરવા યોગ્ય જે કાર્ય છે તારો પુરુષાર્થ છે નિર્ણયની દિશામાં લગાવી. નિર્ણય યથાર્થ થયા વિના દિશા સાથે નહીં. આત્મા દિશા સાથે આત્મા નહીં આવે. પહેલા જેટલું કર્યું એ બીજી દિશામાં ત્યાં સુધી કર્યું છે એવું કેમ કર્યું. બોલ બહુ સાદો છે એટલે જલ્દી ધ્યાન જાય એવું નથી. પણ છેલ્લા બે ત્રણ વચનો બહુ સરસ છે. શરૂઆત તો સાદા ભાષામાં તું અનાદિ અનંત પદાર્થો જાણવું તારો સ્વભાવ છે. શરીરાદી જળ પદાર્થો કાંઈ જાણતા નથી. જાણનાર તે જાણનાર જ રહે છે. તે નહીં જાણનાર કદી થતો નથી. નહીં જાણનાર તે કદી જાણનાર થતા નથી. સદા સર્વદા ભિન્ન રહે છે. છતાં જળ સાથે એકત્વ માનીને તું દુઃખી થઈ રહ્યો છો અને તે એકત્વની માન્યતા પણ તારા મૂળ સ્વરૂપમાં નથી. જે શુભાશુ ભાવો ત્યાગ કરે છે એ પણ તારું અસલી સ્વરૂપ નથી. આ જ્ઞાની અનુભવી પુરુષોનો નિર્ણય છે. આ નિર્ણયની દિશામાં તું પ્રયત્ન કર. અને એ પ્રયત્ન કરવા અર્થે મતિને વ્યવસ્થિત કર. નિતર તર્ક વિતર્કમાં ચાલ્યો કરવા એમ કહો કે નિર્ણય કરવા એમ કહો. એટલે ત્યાં ભાવના એક એકાગ્રતા થાય અને એને નવો નિર્ણય નથી કરવાનો, એને પેલો નિર્ણયને અનુભવ તો થઈ ચુક્યો એટલે ત્યાં તો દ્રઢતા થાય, એકાગ્રતામાં દ્રઢતા વધે. દરેક જગ્યાએ આ જુદી જુદા પ્રકરણ પ્રમાણે એક જ પાયગ્રાફમાં કેટલી વાતો લઈ ગઈ, ગણિત જ્ઞાનીની ગણિત અજ્ઞાનીની ગણિત જ્ઞાનીની ગણિત અજ્ઞાનીની પ્રકરણ બદલાઈ જાય છે, વિષય બદલાઈ જાય. જેમ કે અનંત મહિમા ભંડારને જ્ઞાન ચેતનામાં પોતાપણે અનુભવે, આ તો અનુભવ થઈ ગયો, નિર્ણયપૂર્વક અનુભવ થઈ ગયા. એટલે અનિર્ણયમાંથી નિર્ણય કરવો એ પ્રશ્ન અહીંયા નથી, અનુભવ થઈ ગયો. હવે જે અનુભવ થઈ ગયા પછી જે પરિણમન ચાલુ છે એમાં સમયે સમયે ઉપયોગ છે. જ્ઞાની વિચાર ચિંતનમાં રહે છે એમ નથી કહેતા, જ્ઞાનનું પરિણમન બતાવે છે. આ એનું મૂળ જે જે ઉપયોગ થાય છે તે હું છું, જે જે ઉપયોગ થાય છે તે હું છું, એમ એ જ્ઞાનમય પડે. જ્ઞાનમય હું છું એટલે જ્ઞાનમય પડે, દ્રષ્ટાને એકાગ્રતા વધારે છે. એ તેને પોતાની ભાષામાં એમ કહ્યું કે એવો નિશ્ચય ભાવનામાં અને એવી દ્રષ્ટાને એકાગ્રતા અંતરંગમાં જેની ઘટ થતી જાય છે એ કરે ને કરે આખો કરવાનો માર્ગ કેવી રીતે છે તો પૂરી રીતે એ કરે છે. એમાં શું છે કે ઉપયોગ તો ક્યારેક આવે છે પણ પરિણતિમાં પણ જે ઉપયોગ છે તે હું છું, જે 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 આ ઉપયોગ ઉઠે છે તે હું છું. એટલે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે એ જ્ઞાન ભંડારમાંથી થાય છે. અંદરની જ્ઞાન સ્વભાવ છે, અપરિમિત દેહ જ્ઞાન ભંડાર છે, એમાંથી જ્ઞાનના તરંગો આવે છે. જ્ઞાનનો ઉપયોગ છે તો જ્ઞાનનો તરંગ છે, આખો જ્ઞાનનો સમુદ્ર ભર્યો છે એના ઉપરના એ તરંગો. પણ ચેતના અનુભવ ચેતના એમાં છે, અનુભવની જે ચેતના છે એમાં છે, તેનો જે સામાન્ય છે એમાં અનુભવ નથી. એટલે એ જે તરંગ છે એ તરંગ અંદર અંદર બાજુ લે છે, આ હું છું આ હું આ હું, એને પોતાના સ્વરૂપનું જ દ્રઢીકરણ થાય છે અથવા પોતે પોતાના સ્વભાવને ઘટ કરે છે એવા પરિણામ. પરિણતિમાં પરિણમન ચાલુ છે એવું અને ઉપયોગમાં વિશેષો કરેલી થાય છે, ઉપયોગમાં એ વિશેષો.